આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે શ્રોતા મિત્રો, 7 મે ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચૂંટણીના પરિણામ બાદ ભાગ્યે જ બની હોય તેવી ઘટના આકાર પામી છે. પશ્ચિમ બંગાળમાં મતદાનની ગણતરી બાદ ભાજપને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે, પણ તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ કહીને થરાર રાજીનામું નહોતું આપ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં ભાજપે મતગણતરીમાં ગેરરીતિ આચરી છે અને ચૂંટણી પંચ તેમજ કેન્દ્રીય પોલીસ દળે પણ તેઓને સાથ આપ્યો છે. મમતા બેનર્જીએ તેમના પક્ષના ધારાસભ્યોના કહેવા છતાં રાજીનામું ન જ આપ્યું, પણ ગઈકાલે વિધાનસભાની 5 વર્ષની મુદત પૂરી થતાં રાજ્યપાલ RN રવિએ વિધાનસભા ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે. આ સાથે જ મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન સાથે જ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને તેઓ હવે મુખ્યમંત્રી રહ્યા નથી. આ નિર્ણય સાથે જ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી અવિરત ચાલી રહેલું તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીનું શાસન હવે સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ભાજપ હવે નવી સરકારની રચના કરીને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરશે. જ્યાં સુધી નવી સરકાર નહીં બને ત્યાં સુધી ગવર્નર વહીવટી ગતિવિધિ સંભાળશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યમાં પરાજિત તૃણમૂલ કોંગ્રેસ અને વિજેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી અને ગુંડાગર્દીની ઘટનાને લીધે વાતાવરણમાં તંગદિલી ફેલાઈ છે. તેમાં પણ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના સહાયક ઓફિસર ચંદ્રનાથ રથની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શુભેન્દુ અધિકારી કે જેમણે મમતા બેનર્જીને પરાજય આપ્યો છે, તેમણે નિવેદન આપ્યું છે કે આ હત્યા અગાઉથી જ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યના ગુંડાઓનો સફાયો કરી દઈશું. તે સાથે તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે કોઈએ કાયદાનું ઉલ્લંઘન કરતી હિંસા ન કરવી, ન્યાયિક રીતે બધી કાર્યવાહી થશે. પશ્ચિમ બંગાળના પરિણામ આવ્યા પછી પરાજિત તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ ચુનાવ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોય તે મુખ્યમંત્રી તરીકે રાજીનામું નહીં આપે તેવો નિર્ણય જાહેર કર્યો હતો. તે પછી તેમના પક્ષના કાર્યકરોએ પરિણામ સામે રોષ વ્યક્ત કરતા રાજ્યમાં હિંસાની ઘટનાઓને જન્મ આપ્યો હતો અને ભાજપના કાર્યકરોએ પણ વળતો જવાબ આપતા પરિસ્થિતિ વણસી હતી. પક્ષની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. બંને પક્ષના કાર્યકરની અરસપરસ હત્યાની ઘટનાથી વાતાવરણ ઘણું જ કથળ્યું છે. છેલ્લા 2 દિવસમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં સરકાર રચવાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે મોટું પગલું ભર્યું છે. સૌથી વધુ બેઠકો જીતી આવેલા TVK પક્ષના વડા અને અભિનેતા વિજય ગઈકાલે ફરી એકવાર રાજભવન પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યોની સહીવાળો ટેકો ન મળે ત્યાં સુધી શપથ ગ્રહણ થઈ શકશે નહીં. વિજયની પાર્ટી TVK પાસે તેણે જીતેલી 2માંથી 1 બેઠક બાદ કરીએ તો હાલ 107 ધારાસભ્યો છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોનો તેને ટેકો છે. આ સાથે આંકડો 112 સુધી પહોંચે છે, જે બહુમતીથી હજુ 6 બેઠક દૂર છે. રાજ્યપાલે બહુમતી પ્રાપ્ત કર્યાની મૌખિક ખાતરીને બદલે TVK પાસેથી લેખિત સમર્થનનો આગ્રહ રાખ્યો છે. ભારતીય બંધારણની કલમ 164(1) મુજબ રાજ્યપાલને મુખ્યમંત્રીની નિમણૂક કરવાની સત્તા છે. જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સૌથી મોટા પક્ષના નેતાને સરકાર બનાવવા આમંત્રણ આપી શકે છે, પરંતુ અહીં રાજ્યપાલ આર્લેકરે સુરક્ષિત અભિગમ અપનાવ્યો છે અને બહુમતી બતાવવાનો આગ્રહ રાખ્યો છે. વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો છે કે રાજ્યપાલ જાણી જોઈને અનિશ્ચિતતા સર્જીને ભાજપને ફાયદો કરવા માંગે છે. રાજ્યપાલના આવા નિર્ણયને કારણે અન્ય પક્ષો પણ બહુમતીના આંકડા તેમના પક્ષે કરવા સક્રિય બન્યા છે, એટલે સુધી કે AIADMK અને DMK સાથે મળીને સરકાર તો નહીં રચે ને ત્યાં સુધીની અટકળો વહેતી થઈ છે. દરમિયાન AIADMKના ધારાસભ્યોને તેમના પક્ષ દ્વારા પોડુચેરીની હોટલમાં લઈ જવામાં આવ્યા છે જેથી તેઓ પક્ષ પલટો ન કરે. હવે આખા દેશની નજર તમિલનાડુના આગામી રાજકીય ઘટનાક્રમ પર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા જ પડશે. જો નહીં વધારે તો અર્થતંત્ર પર ગંભીર અસર પડશે. બીજી તરફ ભારત સરકારે ભાવમાં વધારો નહીં કરવાનું રટણ જારી રાખ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો હોવા છતાં તેના ભાવમાં વધારો કરવામાં ન આવ્યો તો તેની સીધી અસર બજાર પર પડશે તેમ IMF જણાવ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તણાવને લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. ક્રૂડની કિંમત સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $110 ઉપર ટ્રેડ થઈ રહી છે. 30 એપ્રિલ સુધી ભારતના ક્રૂડ બાસ્કેટ પ્રતિ બેરલ $118.70 હિસાબે ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસના બાટલામાં તો અત્યાર સુધી 70% ભાવમાં વધારો કર્યો છે. વિમાનો માટેના જેટ ફ્યુઅલમાં પણ એરલાઇન્સને ટકાવી રાખવી અઘરી પડે તે હદે વધારો કરવામાં આવ્યો છે. એવું મનાય છે કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પોડુચેરી અને કેરળની નવી સરકારની શપથવિધિ પછી કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો જાહેર કરશે. સરકારના પ્રવક્તા પણ અગાઉ આવું નિવેદન કરી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન વંદે માતરમને દેશની એકતા અને સાર્વભૌમત્વના પ્રતીક એવા રાષ્ટ્રગીત જનગણ મન જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં આ માટે સરકારે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત વંદે માતરમ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત જનગણ મન માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય માનવામાં આવશે. સંજ્ઞેય ગુનો એટલે પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાનો અને કોર્ટની મંજૂરી વગર કેસની તપાસ શરૂ કરવાની સત્તા હોય છે. વર્તમાન કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. વર્તમાન ફેરફાર પછી વંદે માતરમને પણ આ જ દાયરામાં સામેલ કરવામાં આવશે. દેશ હાલમાં આ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. વર્તમાન કાયદા અનુસાર જે વ્યક્તિ રાષ્ટ્રગાનના ગાનમાં જાણી જોઈને અવરોધ ઉભો કરે છે તેને 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી વખત ગુનો કરવા બદલ ઓછામાં ઓછી 1 વર્ષની જેલની જોગવાઈ છે. હવે રાષ્ટ્રીય ગીતને પણ આ જ કાયદાકીય દાયરામાં લાવવામાં આવી રહ્યું છે જેથી તેની ગરિમા જળવાઈ રહે. અગાઉ 2005માં કાયદામાં સુધારો કરીને ત્રિરંગાના અપમાનજનક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વંદે માતરમને રાષ્ટ્રગાનની સમાન દરજ્જો આપવાની માંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આયોજિત એક વિશેષ ચર્ચા દરમિયાન ઉઠી હતી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.